તારીખ 12/3/1997, ડાયરીના બોલ નંબર 961, 969 અને 978 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 24.
તો દિશા ભ્રમરૂપ છે, આ દિશાની પ્રધાનતાથી મિથ્યાત્વનો ઉલ્લેખ છે. કૃપાળુ દેવે 768 પત્રમાં આ ઉલ્લેખ કર્યો છે ફરીથી કે મિથ્યાત્વ દિશા ભ્રમરૂપ છે. મિથ્યાત્વમાં જીવની દિશા છે એમાં એને ભ્રમણા થાય છે, પરિણામની દિશાની ભ્રમણા થાય છે. એમ કોઈ માણસ પૂર્વમાં જતો હોય ને એને ભ્રમણા થાય કે હું પશ્ચિમમાં જાઉં છું. એમ પરિણામ બહિર્મુખ અને અંતર્મુખ બે દિશા છે. પરિણામને બે જ દિશા છે, એક અંતર્મુખ અને બીજી બહિર્મુખ. મિથ્યાત્મને લીધે બહિર્મુખ ભાવમાં પણ લાભ મનાય છે. બાહ્ય પરિણામો જે ચાલે છે એમાં પણ જીવને લાભ મનાય જાય છે. જેથી બાહ્ય પરિણામોમાં પણ જીવ લાભ માને છે, મને આ ભાવ બહુ સારા આવ્યા, મને આ ભાવ બહુ સારા આવ્યા છે. તો સાધારણ વિકલ્પ શુભ ભાવ રૂપ હોય છે, પણ કિંમત જાજી નાખી દે છે, લાભ માની લે છે. મિથ્યાત્મને લીધે બહિર્મુખ ભાવમાં પણ લાભ મનાય છે, જેથી બહિર્મુખ વલણ રહ્યા કરે છે. લાભ માને એટલે પછી એ પરિણામો કરવા એને ગમે. બાહ્ય સાધનમાં ઉપયોગની પ્રવૃત્તિને લીધે અંતર્મુખ થવાની દિશા સૂચતી નથી. ધર્મના બાહ્ય સાધન, પછી કોઈ વાંચવાનું, કોઈ લખવાનું, કોઈ પૂજા, અનેક પ્રકારે જે કોઈ બાહ્ય સાધનમાં ઉપયોગની પ્રવૃત્તિને લીધે અંતર્મુખ થવાની દિશા સૂચતી નથી. બાર ને બાર પરિણામ કર્યા કરે છે. સાતા અને સ્પર્શાદી વિષયોનો અનુભવ મિથ્યા હોવા છતાં જીવને જે સાતા વેદાય છે એ મિથ્યા અનુભવ છે. સ્પર્શ અને રસનો અનુભવ છે એ પણ મિથ્યા અનુભવ છે, કેમ કે જીવને સ્પર્શ થઈ શકતો નથી, જ્ઞાન થાય છે સ્પર્શનો. કોઈ જીવને અડી શકતો નથી, જીવ કોઈને સ્પર્શ કરી શકતો નથી. રસમાં પણ કોઈ પૂતગળ ખાદ્ય પદાર્થોનો રસ જીવમાં આવતો નથી કદી પણ. એ અનુભવ મિથ્યા હોવા છતાં તેમાં વાસ્તવિકતા લાગે છે, એ સાચું લાગે છે. વાસ્તવિકતા લાગે છે એટલે સાચું લાગે છે. તેથી અંતરંગમાં જ્ઞાનાનુભૂતિ પ્રત્યે વળવાનો અવસર આવતો નથી. અંતરંગમાં જે જ્ઞાન જ્ઞાનની વેદે છે, એવી જે અનુભૂતિ છે, એ બાજુ ઉપયોગ વળતો નથી, અથવા જ્ઞાન વિશેષ એ બાજુ વળતું નથી. જ્ઞાન વિશેષ બહારની બાજુ જ વળેલું રહે છે. જે બે દિશા છે એ જ્ઞાન વિશેષને છે. જ્ઞાન સામાન્ય તો એમને પરિણામ કરે છે, એનું પરિણામ તો એક ધારું છે. પણ મિથ્યા અનુભવમાં વાસ્તવિકતા લાગવાથી, સાચું લાગવાથી, ત્યાં ને ત્યાં ઉપયોગ ચાલુ ને ચાલુ, બારમા ને બારમા ઉપયોગ ચાલુ રહે છે. અને અંતરંગમાં જ્ઞાનાનું ભૂતે પ્રત્યે વળવાનો અવસર આવતો નથી. બાહ્ય સાધન પ્રત્યેના પરિણામની દિશા બદલવા માટે અંતરલક્ષ થવું ઘટે, સ્વરૂપનું લક્ષ થવું ઘટે. સ્વરૂપ લક્ષ વિના દિશાનો બદલાય, અને બહિર્મુખ ભાવોમાં ઉપેક્ષા થવી ઘટે. અંતરલક્ષ ક્યારે થાય? બહિર્મુખ ભાવોની ઉપેક્ષા થાય, એની કિંમત જ ન આવે ત્યારે. જ્યાં સુધી એની કિંમત આવે છે બાહ્ય સાધનોને, ત્યાં સુધી અંતરલક્ષ નહીં થાય. ખરેખર તો એમ આવવું જોઈએ કે અનંતકાળ આ જીવે અનેક પ્રકારના બાહ્ય ધર્મ સાધનો કર્યા, છતાં પણ કઈ પારમાર્થિક લાભ તો આત્મકલ્યાણ તો થયું નથી. તો હવે તો એની કિંમત જવી જોઈએ એમ સમજીને એની કિંમત તો ચાલી જવી જોઈએ. તો એ ભાવો થાય તો પણ ઉપેક્ષા રહે, નહીતર અપેક્ષા રહે. ઉપેક્ષા ન રહીએ તો અપેક્ષા રહે કે આમ આવા ભાવ થાય તો ઠીક, આવા ભાવ થાય તો ઠીક, હું આવા ભાવ કરું તો ઠીક. અહીંયા તો ચર્ચા દિશાની છે, બે દિશા છે, અંતર્મુખ ને બહિર્મુખ. અંતર્મુખ થાય, બહિર્મુખ ભાવમાં કઈ પણ દમ નથી, કોઈ કિંમત નથી. બહિર્મુખ ભાવોમાં ઉપેક્ષા થવી ઘટે, અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જ્ઞાન વેદનમાં વેદ્ય વેદક ભાવે દિશા બદલાય તો દશા બદલાય, અને એ દિશા બદલાય તો દશા બદલાય એમાં શું થાય કે દિશા ભ્રમ વધે. પણ અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિએ પોતાના જ્ઞાન વેદનને સંભાળવું જોઈએ, એની સંભાળ કરવી જોઈએ. અંતરમાં એ જ્ઞાન વેદન ચાલી રહ્યું છે એની સંભાળ કરતો નથી, અને સંયોગોની સંભાળ કરે કરે છે, બાહ્ય સાધનની સંભાળ કરે છે. બાહ્ય સાધન પ્રત્યે જે રાગ થાય છે અને ધર્મરાગ માનીને એની સંભાળ કરે છે. સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ રહી જાય છે. સાવધાન થવું જોઈએ એમાં. મુઠ્ઠીમાં સોંગ છે, ભૂલી ગયો, ખ્યાલ આવે મુઠ્ઠી સોંગ કેમ મૂક્યો? મુઠ્ઠીમાં છે કેમ પકડાવે છે? તો મુઠ્ઠીમાં પકડાવે છે કે એમ? જ્ઞાન વેદન તો છે અંદર, એના ઉપર જ્ઞાન વિશેષ થી પકડ આવવી. સામાન્યમાં દિશા ફેરવાનું નહીં, ફેરવાનું કઈ પ્રશ્ન નથી, તો જ્ઞાન વિશેષની જ દિશા ફેરવવી છે. બાહ્ય ભાવોમાં બાહ્ય પદાર્થોમાં ઉપેક્ષા થાય તો જ. એટલા માટે તો પરિભ્રમણની વેદનાથી જ, એ વેદનામાં જ વૈરાગ્ય જોડાયેલો છે. કેમ કે અવૈરાગ્યના પરિણામ બહારની બાજુ જાય છે. તો વૈરાગ્ય આવે તો ઈ વેદ તો તૂટે, ઉપેક્ષા તો ચાલુ થાય. ઉપેક્ષા આવે તો અંતર્મુખ થવાનો અવસર આવે. એટલે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, એટલા માટે લીધું છે, અંતર્મુખ થવા માટે આ લીધી છે. એમાં અભિપ્રાય અંતર્મુખ કરાવવાનો છે. ઉદાસીનતા ના ક્રમ સેવન માં કહેનાર નો અભિપ્રાય જીવને અંતર્મુખતા કરાવવાનો છે. એમ એમાંથી ઉડાણ માંથી એમ નીકળે છે. વાક્ય તો કૃપાલુ દેવી 172 માં એટલું જ લખ્યું છે કે નિરંતર ઉદાસીનતા નો ક્રમ સેવવો. એમના અભિપ્રાયમાં લક્ષમાં વાત છે કે આ વાત એટલા માટે કરું છું કે મારે જીવને અંતર્મુખતા નો ઉપદેશ દેવો છે. આશય અંતર્મુખ કરાવવાનો છે. દિશા બદલની ચાહીએ. ચર્ચા ચાલ રહી હૈ, દિશા કી ચર્ચા ચાલ રહી હૈ. પરિણામ કી જો દિશા હૈ વો બહિર્મુખ હૈ, વો ચાહે જૈસા પરિણામ હો ઉસકા કિંમત હમકો આની નહીં ચાહીએ. ઉસકી કિંમત નહીં આની ચાહીએ. અંતર્મુખ પરિણામ ની મહિમા છોડવાની વાત શું કરે? એની પાસે શું કરવી? બહિર્મુખ પરિણામ માં ઇષ્ટ પણ આવી ગયો.
અભિપ્રાય ની ભૂલ ને કારણે પરિણામ દિશા બહિર્મુખ કરે છે. છેલ્લું વાક્ય જરા ખરું થયું અંતરંગ માં ત્યાંથી.
બાહ્ય સાધન પ્રત્યેના પરિણામની દિશા બદલવા માટે અંતર્મુખ થવું ઘટે, અંતરલક્ષ થવું ઘટે, અને બહિર્મુખ ભાવોમાં ઉપેક્ષા થવી ઘટે. અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી પછી કાય દ્રષ્ટિ કામ કરે. અંતરંગમાં સૂક્ષ્મ જે જ્ઞાનવેદન ચાલી રહ્યું છે એને અવલોકવાની દ્રષ્ટિ, મને આમ અનુભવ શું થાય છે એ દ્રષ્ટિથી જ્ઞાનવેદનમાં વેદ્યવેદક ભાવે. જ્ઞાનવેદનમાં શું આવે કે વેદન કરનાર પણ જ્ઞાન વેદક, વેદનાર પણ જ્ઞાન. એ વેદ્યવેદક ભાવે પોતાને જોવે, પોતાના પોતાને અવલોકે તો દિશા બદલાય. એટલા માટે ધ્યાનમાં આપણે જે ભાવના લીધી છે એમાં દસમી ભાવના એ છે કે હું અભેદ છું એટલે કોઈ ભેદ ઉપરના લેવા નથી. અનેક પ્રકારે વાતો કરે એ કોઈ ભેદ નથી લેવા. અભેદ નિજ સ્વરૂપમાં વ્યાપ્ય વ્યાપક ભાવે, વેદ્ય વેદક ભાવે અને વ્યાપ્ય વ્યાપક ભાવે. તન્મય થાવ છું, લીન થાવ છું, એ અંતર્મુખ ને દિશા બદલવાની વાત છે. જીવને નિજ કલ્યાણની વૃત્તિ જન્મ પામે અને તે વૃત્તિ વર્ધમાનપણાને પામે. એક તો આત્મકલ્યાણની વૃત્તિ નવી ઉત્પન્ન થાય અને એ વૃત્તિ વધે તો તેને સત્પુરુષની કલ્યાણ મૂર્તિની ઓળખાણ થાય. જ્યાં સુધી પોતાનું આત્મકલ્યાણ કરવાની વૃત્તિ નથી જન્મી કે વધી નથી ત્યાં સુધી સામે જ્ઞાની હશે તો પણ ઓળખાણ નહીં થાય. કેમ કે જ્ઞાનીની વાતનો આશય તો એ જ છે, આત્માનું કલ્યાણ થવું. તે નહીં તો પૂર્વ પ્રારબ્ધ યોગે સંયોગ થવા છતાં આ સત્પુરુષ છે તેવું ધ્યાન આશ્રય ભાવના પૂર્વક જતું નથી. આ સત્પુરુષ છે મને તો ખબર છે એમ નહી. જો તારું ધ્યાન ગયું હોય તો આશ્રય ભાવના સાથે સાથે આવી જોતી હતી તો ધ્યાન ગયું બરાબર છે. લેખે છે નિસર લેખે છે એ વાત કઈ ઉપયોગ કર્યો નહી મને ખબર છે. ગુરુદેવ શ્રી જ્ઞાની હતા તો ક્યારે આપણે એમના ચરણમાં હંમેશા રહીએ એવી ભાવનામાં આવ્યા છે કે મારે મને તો એમના આશ્રયમાં જ રહેવું છે એવી ભાવનામાં ધ્યાન હોય તો યથાર્થ ધ્યાન જેવું હોય તો એ ભાવના આવ્યા વિના એટલે લીધું છે. પૂર્વ પ્રારબ્ધના યોગે સંયોગ થવા છતાં આ સત્પુરુષ છે તેવું ધ્યાન ગયું નથી અથવા જતું નથી અને તે પણ આશરે ભાવના પૂર્વક ધ્યાન જતું. તેથી તે યોગ એવો જે યોગ થયો તે યોગ આ વિષમ પરિણામે જીવને અયોગ સમાન થયો છે. વિષમ પરિણામ કેમ કીધા કે આત્મકલ્યાણની ભાવના જ ન થઈ. આત્મકલ્યાણની ભાવના ન થઈ કહેવાની જરૂર નથી કે જીવને સંસારની ભાવના જે અનાદિની છે એમાં ફેર પડ્યો નથી. ચાલુ રહી એવી નેવી ચાલુ રહી. સંસારની ભાવના એવી ને એવી ચાલુ રહેતી હોવાથી આત્મકલ્યાણની ભાવના જન્મ પામતી નથી. હવે આમથી લઈએ તો નીચેથી ઉપાડીએ તો આત્મકલ્યાણની ભાવના જન્મ પામતી નહીં હોવાથી સત્પુરુષની ઓળખાણ થતી નથી. સત્પુરુષની ઓળખાણ થતી નથી તેથી તેમના આશ્રયે આત્મકલ્યાણ કરવું છે એ વાત રહેતી નથી. એટલે ધ્યાન જતું નથી. આ સત્પુરુષ છે એવું ધ્યાન જતું નથી. આ પરિણામની વિષમતા તેને યોગ એવું થયું કે આ વિષમ પરિણામી જીવને એ યોગ અયોગ સમાન થાય છે. પ્રત્યક્ષ યોગની દુર્લભતા નહીં સમજાવાથી નાની પુરુષનો પ્રત્યક્ષ યોગ કેટલો બધો દુર્લભ છે એ નહીં સમજાવાથી આત્મકલ્યાણની તક ચૂકાઈ જાય છે જીવને. પ્રત્યક્ષ યોગની દુર્લભતા નહીં ભાસવાથી આવો યોગ તો બહુ પુણ્યના મોટા થોકના થોક હોય ત્યારે એવો યોગ મળે બહુ દુર્લભ છે. જે જીવ સત્પુરુષના વિયોગ કાળે આશ્રય ભાવનામાં આવતો નથી બીજી રીતે લઈએ કે જે જીવ સત્પુરુષનો વિયોગ હોય ત્યારે આશ્રય ભાવનામાં પણ આવતો નથી તેને પ્રત્યક્ષપણે સંસાર પરિભ્રમણના દુઃખ નો ભય લાગ્યો નથી.
દોનું
એક હી બાત તો જેને સત્પુરુષ ના યોગ પાડે આશ્રય ભાવના આવતી નથી વિશેષ તીવ્ર થતી નથી તેને પ્રત્યક્ષપણે સંસાર પરિભ્રમણના દુઃખો નો ભય થયો નથી. છૂટવાના કામીને તો જેને આ સંસારના દુઃખો થી છૂટી જવું છે એવા છૂટવાના કામીને તો સત્પુરુષની શોધ તે કર્યા વિના રહી શકે છે. કેમ કે છૂટવાનું જીવંત કારણ એક જ છે, સજીવન મૂર્તિ. છૂટવાનું જીવંત કારણ તો એક સજીવન મૂર્તિ છે. આત્મકલ્યાણને જે એને ઈચ્છતો નથી તે આત્મકલ્યાણને ઈચ્છતો નથી, એને ઈચ્છા છે તે આત્મકલ્યાણની ઈચ્છા છે. બાકી તો બધા જડ કારણો હોય છે, બીજા કારણો તો જડ કારણમાં ગણાય જાય છે. સત્પુરુષ ને સંસારના સંયોગો સાથે આત્મિક બંધન થી સંબંધ નથી. પ્રારબ્ધ થી સંબંધ છે. આત્મિક બંધન થી સંબંધ નથી. આત્મા ત્યાં એનો બંધાયેલો નથી રહેતો. લોકો એમ કે ભાઈ આ ફલાણાના દીકરા છે, બાપ દીકરાનો આ સંબંધ છે, આત્મિક સંબંધ નથી. પ્રારબ્ધ એ પ્રમાણે છે, જેથી પ્રારબ્ધ અનુસાર લોક વ્યવહાર ચાલે છે. અત્યારે મહાવીર સ્વામી ના આત્મા સિદ્ધાલયમાં સિદ્ધ ભગવંત ના સ્થાને બિરાજે છે. ભૂત નૈગમ નહીં થી એમ કહેવાય કે એટલે એમના ભૂતકાળને લક્ષમાં જ્ઞાનમાં લઈને એમ કહેવાય કે મહાવીર ભગવાન છેલ્લા ભોગમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા દેવીના પુત્ર હતા. તો ખરેખર હતા એમ, ખરેખર એમ હતા. એક આત્મા હતા, સાધક આત્મા હતા. પૂર્વ ભવથી એમની સાધના પરિણામમાં ચાલતી હતી. તે જ ભવે અરિહંત પદે બિરાજમાન થઈને સિદ્ધ પદમાં બિરાજમાન થઈ ગયા. છતાં પણ ભૂત નિગમ નથી એમ કહેવાય. ભૂત નિગમની ભાષા એવી છે કે અત્યારે સિદ્ધ હોવા છતાં અત્યારે પણ એમના પુત્ર છે એમ કહેવાય. શું હતા એમ નહી છે એમ કહેવાય. આપણે નથી કહેતા દિવાળીનો દિવસ આવે, આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ દિવસ છે, જન્મ કલ્યાણક દિન છે. શું કહે છે? જન્મ કલ્યાણક દિન હતો એમ નથી કેતા, જન્મ કલ્યાણક દિન છે એમ કહીએ છીએ. જે દિવસે જન્મ થયો એ દિવસ તો હજારો વર્ષ થઈ ગયા, 2500 વર્ષ. હે, આજે છે એમ કેમ કહીએ છીએ? ભૂત નહીં ગમ નહીં થી કહીએ છીએ. ભૂતકાળને પણ વર્તમાનમાં લઈ આવે, ભૂત નહીં ગમ નહીં. ભવિષ્યને પણ વર્તમાનમાં લઈ આવે, એને ભાવિ નહીં ગમ નહીં કહે છે. સત્પુરુષને સંસારના સંયોગો સાથે આત્મિક બંધનથી સંબંધ નથી, એનો આત્મા પ્રતિબદ્ધપણાને પામતો નથી. પરિણામ જાય તો પણ આત્મા પ્રતિબદ્ધપણાને પામતો નથી. આત્મા અંદરમાં પોતાનું કામ કરે છે, એમનો આત્મા પોતાનું કામ કરે છે.
પ્રતિબદ્ધપણાને પામતો નથી એટલે ભિન્નતા રહ્યા
કરે છે,
એકત્વ નથી પામતો.
હા, એકત્વ પામતો નથી. પ્રતિબદ્ધ થવું એટલે અટકવું, બંધાવવું, આત્મા બંધાતો નથી. અર્થાત એમ કેવું છે કે દેહની અનુકૂળતા અર્થે, ધનાદિ પદાર્થની પ્રાપ્તિ અર્થે, પ્રાપ્ત સામગ્રીના ભોગને અર્થે, લૌકિક કોઈ પણ પ્રકારના સુખને અર્થે કે કોઈ પણ પ્રકારના સ્વાર્થને અર્થે તેઓ સંસારમાં રહેતા નથી, પ્રતિબદ્ધપણું પામતા નથી. એટલે શું એનો અર્થ કર્યો? જ્ઞાની છે એ દેહની અનુકૂળતા અર્થે સંસારમાં રહેતા નથી, ધનની પ્રાપ્તિ માટે ધંધો કે સંસારમાં રહેવું એમ નથી, પ્રાપ્ત સામગ્રીને ભોગવવા માટે રહેવું એ પણ વાત નથી, એટલા માટે પણ નહીં કે લૌકિક કોઈ પણ પ્રકારનું સુખ નહીં, બીજા પણ કોઈ પ્રકારના સુખનો કલ્પનામાં નથી, તેઓ સંસારમાં રહેતા નથી, તથા કોઈ પણ પ્રકારનો બીજો બાહ્ય સ્વાર્થ પણ નથી. એવું જે તેમનું અંતરંગ, આ અંતરંગ પરિણામ છે, બહારમાં તો પ્રવૃત્તિ દેખાય, એવું જે એમનું અંતરંગ, તેનો ભેદ એટલે તેનું રહસ્ય કોઈ નિકટ મોક્ષગામી જીવ જ સમજી શકે છે. તેમનું જે અંતરંગ એટલે એમનું હૃદય છે, એ કોક જ જીવ પકડે છે, એ જીવ મોક્ષગામી છે, પકડે એ મોક્ષગામી જીવ છે, અન્ય નહીં. ગમે ચાલુ માણસ ઓળખી શકે નહીં. એટલે કે સત્પુરુષનું અંતરંગ સમજનારને મોક્ષ નિકટપણે અવશ્ય વર્તે છે તે નિસંદેહ છે. એ 223માં લીધું, સત્પુરુષનું અંતરંગ સમજનારને મોક્ષ નિકટ છે એમાં એમ લીધું કે જે નાની તો પરમાત્મા છે એમ જે માને છે તેને મોક્ષ નિકટ છે, અને એમ જે માનતો નથી એને મોક્ષ નિકટ છે. ગૃહસ્થી હૈ, સંસાર મેં રહે હૈ, તો ભી ઉનકા પરિણમન મેં દેહ કી અનુકૂળતા કા ભાવ નહીં હૈ, ધન આદિ પદાર્થ વૃદ્ધિ કરને કા ભાવ નહીં હૈ, ભાવ મેં અભિપ્રાય નહીં હૈ. ઓર જો સંયોગ મિલે હૈ ઉસકો ભોગને કે લિયે વો ગૃહસ્થી મેં રહેતે હૈ, વો ભી બાત નહીં હૈ. ઓર દૂસરા ભી કોઈ ભી પ્રકાર કા લૌકિક સુખ કી વાંછા સે રહેતે હૈ, વો બાત ભી નહીં હૈ. वो बात नहीं है ऐसा उसका अंतरंग परिणमन है. वो अंतरंग परिणमन का रहस्य को कोई जो समझ सकता है वो निकट मोक्ष मार्गी मोक्षगामी है, उसका मोक्ष निकटपणे अवश्य होता है. यह बात निसंदेह है, इसका मोक्ष निकट है, वो बात निसंदेह है। परमात्मा भाव परमेश्वर बुद्धि जेने नहीं आती है, पण करवानो सवाल नहीं, सहज अंदर थी आम आवतु नहीं, एने मोक्ष निकट नहीं, आवे अंदर थी आवे ने मोक्ष निकट से जाओ। प्रारब्ध नो संबंध वास्तु मातो कहवा मात्र छे, कितलो छे एम पड़ोसी ने अपने काका कही मरील होय तो शू के काका के मासा के मामा के कई तक के व्यवहार करवा माटे अजाने को अपना घरे आवी छे लई एम के तमारा काका छे ने ના હો ભાઈ કાકા નથી કાકા કહીએ છીએ કેવા માત્ર છે નાની ના સંબંધો કેવા માત્ર છે ખરેખર સંબંધ નાની ને નથી એમણે અંદર થી સંબંધ ને કાપી નાખ્યો પૂરો કરી નથી સંબંધ પૂરો થઈ ગયો છે એમને ભાવે સંબંધ પૂરો થાય તો નજીક ના ભવિષ્યમાં દ્રવ્ય પણ સંબંધ પૂરો થઈ જાય જ્યાં સુધી સંબંધ છે ભાવે ત્યાં સુધી ભાવ એમાં ને એમાં ભમવાના જ્યાં સુધી જીવ સંબંધ છે તો પોતાપણું કરે છે ને ત્યાં સુધી એના ભાવ ત્યાં ને ત્યાં ચોંટી રહેવાના વાસ્તવિકતા જુએ અનંત કાળ નિગોદમાં રહ્યો છતાં પણ કેવળ અસંગ ચૈતન્ય બિંબ રહ્યું છે સોનું કાદવમાં કાઠ ખાય નહીં એમ ચૈતન્ય ને વિભાવ અડી શકે ચૈતન્ય ચૈતન્ય વજ્ર કેમ કે પોતે ચૈતન્ય વજ્ર છે સુગાનીજી બહુ સરસ પત્ર માં વાત લખી છે કે ભય ક્યારે થાય ને વધે કે કીચડ મેં ધસને પર શું લખ્યું છે કીચડ મેં ધસને પર ભય વૃદ્ધિ પામતા જતા હૈ એટલે જે સંયોગો છે એ તરફના પરિણામ છે ક્યાં ગયો જીવ કીચડમાં ગયો
જીતના જીતના અંદર ધસેગા ઉતની ઉતના ભય બઢતા જાય
હા જેટલો અંદર ઊંડો ઉતરો એટલો ભય વધવાનો છૂટો પડી ગયો લેવા દેવા એને ભય છે નો ગાંજાવાલા નીચે રોબરી થઈ ને આવી ગયો એક જણા ચાવલા આવી ગયા ચાલો આપી દો જે ભાઈ
બાર પાન વાળા છે ગેટ વાળા પાન વાળા પડ્યું પડી કોઈ આવ્યું છે ખબર પડી ગઈ એટલે અર્થ ખબર પડી ગઈ કોણ પડી ગયું છે એટલે અર્થ
મેં તો બીજું સાંભળ્યું પાછળના ભાગમાં જે કમ્પ્યુટર વાળા છે ને એને ત્યાં આવી ગયા થોડા દિવસે પિસ્તોલ ના કે છો બતાવીને લોકો જે હતું એ લઈ ગયા જીમને કઈ થાય પોતાને ટેન્શન આવે છે કેમ સમાચાર અખબાર માં તો જન્મ ના સમાચાર આવે ને મરણ ના સમાચાર આવે અખબાર વાળા તો દરેક સમાચાર ને સ્થાન આપે એના જેવું છે ટેક્સી સ્ટેન્ડ જેવું છે અખબાર ટેક્સી આવે ઉભી રહે જે ભાડું આપે એને ઉભી રહે બધે વિરોધી પાર્ટી ને સમાચાર છાપે છે કે
નહીં
વિરોધી પાર્ટી ને કેમ એને તો પૈસા મળે છે એને પાર્ટી આરે લેવા દેવા નથી એમ થઈ જવું
જોઈએ જેટલું મહત્વ ઓછું હોય એટલે પરિણામ પર અસર ઓછી
હા પરિણામ ઉપર અસર ન હોય તો મહત્વ ઓછું પણ એક જગ્યાએ ન હોય બીજે હોય એ નકામ સર્વાંગ ઓળખાણ થનાર ને મોક્ષ થાય તો જેની ઓળખાણ થઈ એની હું વાત કરવી આવું છે મોક્ષ સ્વરૂપ છે સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે.